પ્રારંભિક વક્તા
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
યજમાન એક, વિશ્લેષક અને માર્ગદર્શક.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાહિત્યની એક એમ કહીએ કે વિરાટ કૃતિ તરફ નજર કરવાના છીએ.
હમ,
વિક્રમ સેચની અ સુટેબલ બોય. આપણી પાસે કેટલાક સ્ત્રોત છે આ નવલકથા પર આધારિત, અને આપણો આજનો પ્રયાસ રહેશે કે આ ભવ્ય કથા, એના પાત્રો, એમની સફર અને એનો જે મૂળ સંદેશ છે એને સમજીએ.
ચોક્કસ, ઘણી લાંબી નવલકથા છે એટલે ઊંડાણપૂર્વક ચર્ચા જરૂરી છે.
બિલકુલ. અને લેખક વિશે થોડી વાત કરીએ તો વિક્રમ સેચ 1952માં કલકત્તામાં જન્મ, એ માત્ર નવલકથાકાર નથી, ખરેખર તો એક સારા કવિ પણ છે.
હા, એમની કવિતાઓ પણ જાણીતી છે.
અને એમનું શિક્ષણ પણ જુઓ, ભારત, પછી ઓક્સફર્ડ, સ્ટેનફર્ડ, એટલે એ બધી અસર એમના લખાણમાં દેખાય છે. એક શાસ્ત્રીય શૈલી છે, સંશોધન ઊંડું છે અને માનવીય સંવેદનાઓ પર પકડ સારી છે. ધ ગોલ્ડન ગેટ પણ એમની જ પેલી પદ્ય નવલકથા.
હા બરાબર, એ પણ અનોખી હતી. પણ અ સ્યુટેબલ બોય જે 1993માં આવી, એ તો અંગ્રેજીની સૌથી લાંબી નવલકથાઓમાં ગણાય છે.
પણ વાત ખાલી કદની નથી, એ આપણને લઈ જાય છે 1951-52ના ભારતમાં, સ્વતંત્રતા પછી તરતનો સમય.
હા, એટલે દેશ હજી નવો નવો જ હતો. ભાગલાની અસર, પહેલી ચૂંટણીની તૈયારીઓ,
જમીનદારી નાબૂદીના કાયદા, સાંપ્રદાયિક તણાવ પણ હતો જ.
એટલે એ સમયગાળો બહુ મહત્વનો છે. વાર્તા આમ તો બ્રહ્મપુર નામના કાલ્પનિક શહેરની આસપાસ ફરે છે, પણ કલકત્તા, દિલ્હી એ બધાનો પણ ઉલ્લેખ છે. તો આજે આપણે આ જ તાણાવાણાને ઉકેલવાની કોશિશ કરીશું.
કેન્દ્રીય વિચાર અને પૃષ્ઠભૂમિ, યજમાન એક અને યજમાન બે, વાર્તાકાર અને નિરીક્ષક.
તો આટલી મોટી કથાનું કેન્દ્ર શું? શરૂઆત તો બહુ સાદી લાગે. એક માં શ્રીમતી રૂપા મહેરા, એમને એમની નાની દીકરી લતા માટે એક યોગ્ય વર, અ સ્યુટેબલ બોય શોધવો છે.
હા, અને નવલકથાની શરૂઆતની પેલી લાઈન જ બધું કહી દે છે. નહીં,
બરાબર
બરાબર.
તું પણ હું પસંદ કરીશ તેવા છોકરા સાથે જ લગ્ન કરીશ, શ્રીમતી રૂપા મહેરાએ તેમની નાની દીકરીને દ્રઢતાથી કહ્યું. બસ આ એક વાક્ય અને આખી નવલકથાની શોધ શરૂ થાય છે.
અને આ એક શોધની આસપાસ શેઠે ચાર મુખ્ય પરિવારો, મહેરા, કપૂર, ચેટર્જી અને ખાન, એમના જીવનનું એટલું જટિલ અને એમ કહીએ કે વિશાળ ચિત્ર વણ્યું છે. આ પરિવારો દ્વારા આપણને એ સમયનો સમાજ દેખાય, એમની આશાઓ, એમના ડર, પરંપરાઓ, બદલાવ સામેનો એમનો સંઘર્ષ, અને પેલું બ્રહ્મપુર શહેર, ખાસ કરીને યુનિવર્સિટી.
હા, યુનિવર્સિટીનું વાતાવરણ પણ બહુ જીવંત છે.
જાણે એક નાનકડા ભારત જેવું જ લાગે. યુવાનોના વિચારો, દેશના ભવિષ્યની ચર્ચાઓ.
અને એટલે જ આ વાત વધુ રસપ્રદ બને છે. લતા માટે યોગ્ય વરની શોધ એ ખાલી કૌટુંબિક વાત નથી રહેતી.
ના, બિલકુલ નહીં.
એ જાણે નવા બનેલા ભારત માટે યોગ્ય માર્ગ શોધવાના સંઘર્ષનું પ્રતીક બની જાય છે. પેલો પરંપરા અને આધુનિકતાનો તણાવ,
બિનસાંપ્રદાયિકતાના આદર્શો અને વાસ્તવિકતા,
સમાજવાદનો પ્રભાવ, આ બધું જ લતાની પસંદગીની જે દુવિધા છે એમાં દેખાય છે. એટલે મૂળ પ્રશ્ન એ થાય કે યોગ્ય, યોગ્ય એટલે શું
અને કોણ નક્કી કરે?
હા, કોણ નક્કી કરશે? વ્યક્તિ પોતે, પરિવાર કે પછી આ બદલાતો સમાજ?
ભાગ 4 અને 5, લતા મહેરા, તેની યાત્રા અને 3 ઉમેદવારો,
યજમાન 2 અને યજમાન 1.
હવે લતાની વાત કરીએ. 19 વર્ષની છોકરી, અંગ્રેજી સાહિત્ય ભણે છે, હોશિયાર છે પણ થોડી અંતર્મુખી, શાંત.
દેખાવમાં આજ્ઞાંકિત લાગે.
હા, પણ અંદરથી મક્કમ છે. અને એની ખરી કસોટી ત્યારે શરૂ થાય જ્યારે એની માની શોધખોળને લીધે 3 જુદા જુદા છોકરા એના જીવનમાં આવે છે.
3 ઉમેદવારો.
હા, અને આ ત્રણેય સાથેના એના જે સંબંધો છે એ જ એની આત્મશોધની યાત્રા બની જાય છે.
બરાબર. અને આ ત્રણેય ઉમેદવારો છે ને, એ પોતે જ જાણે લતા માટે અને કદાચ એ સમયના ભારત માટે પણ 3 અલગ અલગ વિકલ્પો જેવા છે. પહેલો છે
કબીર દુર્રાની.
હા, કબીર યુનિવર્સિટીનો જ ઇતિહાસનો વિદ્યાર્થી, દેખાવડો, ક્રિકેટર. લતાનો પહેલો પ્રેમ, એ સંબંધમાં એક તાજગી છે, યુવાનીનો ઉત્સાહ છે. પણ
પેલી વાત આવે છે, એ મુસ્લિમ છે.
હા,
અને 1950નો દાયકો, ભાગલા પછીનો સમય, રૂઢિચુસ્ત હિન્દુ પરિવાર માટે આ સંબંધ મતલબ અયોગ્ય,
અસ્વીકાર્ય જેવો.
એટલે કબીર જાણે એક રોમેન્ટિક આદર્શવાદ જેવો છે, સુંદર પણ સમાજની વાસ્તવિકતા સામે કદાચ ટકી ન શકે. એ પ્રેમમાં એક કરુણતા છે.
ચોક્કસ. પછી બીજો ઉમેદવાર અમિત ચેટર્જી.
હા, કલકત્તાનો કવિ અને લેખક, ઉચ્ચ વર્ગનો
અને વાતોડિયો, બૌદ્ધિક રીતે બહુ આકર્ષક. એ લતાને કળા, સાહિત્ય, પશ્ચિમી આધુનિકતા આ બધી દુનિયાની ઝલક આપે.
લતા એના તરફ ખેંચાય છે, એના બૌદ્ધિક પ્રભાવ હેઠળ આવે છે.
પણ સાથે સાથે એને અમિતમાં થોડો અહંકાર, થોડી આત્મકેન્દ્રિતતા પણ દેખાય છે, જાણે વાસ્તવિક જીવનથી થોડું દૂર હોય એવું.
હા, જાણે બુદ્ધિનો વિલાસ હોય એવું લાગે ક્યારેક.
બરાબર. અને પછી આવે છે ત્રીજો, હરેશ ખન્ના.
હરેશ જૂતા ઉદ્યોગમાં કામ કરતો યુવાન, મહત્વાકાંક્ષી, મહેનતું અને એકદમ પ્રેક્ટિકલ.
હા, એનામાં કબીર જેવો રોમાંચ નથી કે અમિત જેવી બૌદ્ધિક ચમક નથી.
બસ સ્થિરતા છે, નિષ્ઠા છે, પોતાના પગ પર ઊભા રહેવાની ધગસ છે. એ જાણે નવું ભારત જે બની રહ્યું હતું ને, એનો ઉદ્યમી જુસ્સો છે.
જે વાતો ઓછી અને કામ વધુ કરવામાં માને.
હા, બરાબર.
એટલે આ ત્રણેય વિકલ્પો લતાને વિચારવા મજબૂર કરે છે કે એને જીવનમાં જોઈએ છે શું. પહેલો પ્રેમ, બૌદ્ધિક સંગાત, કે પછી સ્થિરતા, એક મજબૂત ભાગીદારી. અને એની પસંદગી ખાલી પતિની નથી રહેતી, એ પોતાના ભવિષ્યની, પોતાની ઓળખની પસંદગી બની જાય છે. એની આખી યાત્રા જાણે પુસ્તકોના જ્ઞાનથી શરૂ થઈને જીવનના અનુભવ પર આવીને અટકે છે.
સમાંતર કથા માન કપૂર, યજમાન 2 & 1.
અને લતાની કથાની સાથે જ એટલી જ મહત્વની બીજી કથા ચાલે છે માન કપૂરની.
હા, મહેશ કપૂરનો દીકરો, મંત્રીનો દીકરો.
નાનો, બેફિકર, થોડો આવેગી. જ્યાં લતાની યાત્રા આમ નિયંત્રિત અને વિચારશીલ છે, ત્યાં માનની યાત્રા એકદમ તોફાની, લાગણીઓના ઉછાળાવાળી.
અને એ પડે છે પ્રેમના ચક્કરમાં.
હા, અને એ પણ કેવો પ્રેમ. પોતાનાથી ઘણી મોટી ઉંમરની એક ખૂબસૂરત, સંસ્કારી મુસ્લિમ તવાઈફ સઈદાબાઈ ફિરોઝાબાદીના પ્રેમમાં.
એટલે આ સંબંધ તો સમાજમાં સ્વીકારાય જ નહીં એવો વિવાદાસ્પદ.
બિલકુલ. અને માનનું જે ઝુનૂન છે સઈદાબાઈ માટે, એ એને પરિવારથી, જવાબદારીઓથી, બધેથી દૂર ખેંચી જાય છે.
એ ઉર્દુ શીખે છે, શાયરીની દુનિયામાં જાય છે.
હા, પણ સાથે સાથે ઈર્ષ્યા, ગેરસમજ, ખતરો આ બધામાં પણ ફસાતો જાય છે. એની આખી કથા જાણે એક યુવાન કઈ રીતે ભાન ભૂલીને પ્રેમમાં પડે અને પછી એના પરિણામો ભોગવે એની છે.
અને પરિણામો ગંભીર આવે છે.
બહુ જ. એક આવેશમાં, એક ગેરસમજને કારણે એ પોતાના જ નજીકના મિત્ર ફિરોઝ પર, જે નવાબ સાહેબનો દીકરો છે, એના પર જીવલેણ હુમલો કરી બેસે છે.
કારણ કે એને લાગે છે કે ફિરોઝ પણ સઈદાબાઈ તરફ આકર્ષાયો છે.
હા, અને આ ઘટના એને સીધો જેલમાં પહોંચાડી દે છે.
અને આ જેલવાસ, પેલો કોર્ટ કેસ, એ માન માટે એક રીતે જોઈએ તો કમિંગ ઓફ એજ જેવું બની રહે છે. કડવું છે પણ જરૂરી છે.
એને પોતાની બેજવાબદારી, પોતાની અપરિપક્વતાનો સામનો કરવો પડે છે.
એને સમજાય છે કે પ્રેમ ખાલી ઝનૂન નથી હોતો, એના પરિણામો હોય છે. અને એના એક ખોટા પગલાની અસર એના પિતાની રાજકીય કારકિર્દી પર, બે પરિવારોના સંબંધો પર કેટલી મોટી પડે છે.
હા, વ્યક્તિગત આવેશ કઈ રીતે જાહેર જીવનને પણ હચમચાવી શકે છે એ દેખાય છે.
અંતે એની યાત્રા એને જવાબદારી અને પ્રેમના વધારે જટિલ સ્વરૂપને સમજવા તરફ લઈ જાય છે.
અન્ય પાત્રો, રાજકારણ અને સમાજ.
એક, લતા અને માન સિવાય પણ બીજા ઘણા પાત્રો છે જે યાદ રહી જાય અને જે એ સમયના ભારતને દર્શાવે છે, જેમ કે શ્રીમતી રૂપા મહેરા.
હા, લતાની માં. એમની ચિંતા, પરંપરાનો આગ્રહ, દીકરી માટે સારો ઘરવળ શોધવાની એમની ધગશ
એમને લાક્ષણિક ભારતીય માતા બનાવી દે છે. એ પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે સુરક્ષા અને સમાજની સ્વીકૃતિને કદાચ પ્રેમ કરતાં પણ વધુ મહત્વ આપતી હતી.
અને બીજી બાજુ, માનના પિતા મહેશ કપૂર, એક આદર્શવાદી રાજકારણી નહેરુના સમયના.
એ જ જમીનદારી પ્રથા નાબૂદ કરવા માટે લડે છે. એ જમીનદારો અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ છે.
અને એમની અને પેલા નવાબ સાહેબ, બૈતારના નવાબ સાહેબ,
જે મુસ્લિમ છે ફિરોઝના પિતા.
હા, એમની વચ્ચેની જે ગાઢ મિત્રતા છે એ ખરેખર એ સમયના બિન સાંપ્રદાયિક ભારતના આશાવાદનું પ્રતીક છે.
પણ પછી દીકરાના કારનામા અને રાજકારણના દાવપેજ એમને પણ આદર્શવાદ અને વાસ્તવિકતા વચ્ચેના સંઘર્ષનો અનુભવ કરાવે છે. અને સઈદાબાઈ પોતે
એ ખાલી માનના પ્રેમનું પાત્ર નથી.
ના, બિલકુલ નહીં. એક કલાકાર છે, એક સ્વતંત્ર સ્ત્રી જે પુરુષ પ્રધાન સમાજમાં પોતાની રીતે જીવવા મથે છે. એના પાત્ર દ્વારા કલા, પરંપરા, સ્ત્રીઓની સ્થિતિ, પ્રેમની જટિલતા આ બધા મુદ્દાઓ સામે આવે છે.
મોહક પાત્ર છે, પણ એમાં કરુણાતા પણ છે.
હા, અને આ બધા પાત્રોનું અંગત જીવન છે ને, એ દેશના મોટા રાજકીય અને સામાજિક પ્રવાહો સાથે જોડાયેલું છે. પેલું જમીન સુધારણાનો સંઘર્ષ, ચૂંટણીનો માહોલ, હિન્દુ મુસ્લિમ તણાવ જે સતત બેકગ્રાઉન્ડમાં ચાલે છે.
વિક્રમ શેઠ એ જ બતાવે છે કે કઈ રીતે પર્સનલ એ પોલિટિકલ છે અને પોલિટિકલ એ પર્સનલ, બધું જોડાયેલું છે.
કથાનું વળાંક, પરાકાષ્ઠા અને લતાનું નિર્ણય, વાર્તા જેમ આગળ વધે છે એમ પાત્રોના જીવનમાં નવા વળાંકો આવે છે. લતા કલકત્તા જાય છે, ત્યાં અમિત અને ચેટર્જી પરિવારનું પેલું બૌદ્ધિક વાતાવરણ એને મળે છે, એના વિચારો ખુલે છે.
અને બીજી બાજુ પેલો હરેશ ખન્ના, એ ધીરજ રાખીને પત્રો દ્વારા, મુલાકાતો દ્વારા લતાના જીવનમાં પોતાનું સ્થાન બનાવી રહ્યો છે.
હા, એ ચાલુ જ છે.
અને એ જ વખતે બ્રહ્મપુરમાં પેલો પુલ મેળો, ત્યાં ધાર્મિક તણાવ એકદમ વધી જાય છે.
હા, એ ઘટના બહુ મહત્વની છે.
રાજકીય ઉશ્કેરણીને કારણે તોફાનો થાય છે, ભાગદોડ મચે છે, સાંપ્રદાયિક હિંસાનું એક ભયાનક ચિત્ર સામે આવે છે.
અને એ જ ઘટનામાં પેલો માન, જે આમ તો બેફિકર ગણાય, એ અચાનક બહાદુરી બતાવીને અમુક લોકોના જીવ બચાવે છે.
હા, એ એના પાત્રની જ જટિલતા બતાવે છે.
નવલકથાનો ક્લાઇમેક્સ એમ કહીએ કે બે જગ્યાએ આવે છે. એક તો માનનો ફિરોઝ પર હુમલો અને એની ધરપકડ.
એનાથી કપૂર અને ખાન પરિવાર વચ્ચે મોટી તિરાડ પડે છે. મહેશ કપૂરની રાજકીય કારકિર્દી જોખમમાં મુકાય છે.
અને માનનો કોર્ટ કેસ એ એના માટે ભૂતકાળનો સામનો કરવાની ક્ષણ બને છે.
અને બીજો ક્લાઇમેક્સ એટલે લતાનો નિર્ણય. આ બધા સંકટ અને દબાણની વચ્ચે એ પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લે છે.
હા, એ ત્રણેય ઉમેદવારોનું ફરીથી મૂલ્યાંકન કરે છે. કબીર સાથેનો પ્રેમ હવે એક સુંદર પણ અશક્ય સ્વપ્ન જેવો લાગે છે.
અમિત માટે આદર છે, પણ જીવનસાથી તરીકે એમાં સ્થિરતા નથી દેખાતી.
અને આખરે એ હરેશ ખન્નાને પસંદ કરે છે.
અને આ કોઈ લાગણીના ઉભરામાં લીધેલો નિર્ણય નથી.
ના, બિલકુલ નહીં. એ પરિપક્વ વિચારનું, આત્મજ્ઞાનનું પરિણામ છે. એ શોધે છે સાથ, સમાન મૂલ્યો અને એક એવો જીવનસાથી જે એની સાથે ખભે ખભો મિલાવીને ચાલી શકે.
બરાબર.
અને આ પસંદગી સાથે જ કથા અંત તરફ જાય છે. લતા અને હરેશના લગ્ન થાય છે, માન કેસમાંથી છૂટે છે, પરિવાર અને ફિરોઝ સાથે સમાધાન થાય છે, ચૂંટણીના પરિણામો આવે છે.
જીવનની ગાડી પાછી પાટે ચડે છે, ભલે થોડા ગા રહી ગયા હોય.
હા, પરિવારો અને રાષ્ટ્ર બંને જાણે તોફાનોમાંથી પસાર થઈને ભવિષ્ય તરફ જુએ છે. ભાગ 9, 10 અને 11. વિષયો, શૈલી અને સ્થાયી છાપ. યજમાન 1 અને યજમાન 2.
આ આખી નવલકથામાં વિક્રમ શેઠ ઘણા બધા વિષયોને બહુ જ સૂક્ષ્મ રીતે વણે છે. જેમ આપણે વાત કરી, પેલી ઓળખની શોધ, વ્યક્તિગત અને રાષ્ટ્રીય, એ તો કેન્દ્રમાં છે જ.
હા, લતાની પસંદગી જાણે ભારત કઈ દિશા લેશે એનો સંઘર્ષ બની જાય છે.
અને એની સાથે જ જોડાયેલો છે પેલો પરંપરા અને આધુનિકતાનો સંઘર્ષ.
જે શ્રીમતી મહેરા અને લતા વચ્ચે દેખાય, મહેશ કપૂરના પ્રયાસોમાં દેખાય, કલામાં પણ દેખાય, સૈદાબાઈની ગઝલ અને અમિતની અંગ્રેજી કવિતા.
અને શેઠ કોઈ એકનો પક્ષ નથી લેતા.
ના, એ બંને વચ્ચેના સંતુલનની વાત કરે છે.
પ્રેમ અને લગ્ન વિશે પણ આ નવલકથા ઘણું વધુ કહે છે. આપણે જોયું ઉત્કટ પ્રેમ, ઝનૂની વળગણ, બૌદ્ધિક આકર્ષણ, સ્થિર સાથી ભાવ,
પ્રેમના કેટલા બધા સ્વરૂપો.
હા, અને અંતે પેલો પ્રશ્ન કે લગ્ન માટે યોગ્ય શું છે, એ ખુલ્લો રહે છે. પણ જવાબ કદાચ પ્રેમ, આદર, સમજણ અને વ્યવહારિકતાના મિશ્રણ તરફ જાય છે.
અને પેલો સાંપ્રદાયિક સંવાદિતા અને તણાવનો મુદ્દો, ભાગલા પછીના ભારતમાં એ ખૂબ સંવેદનશીલ હતો.
મહેશ નવાબની મિત્રતા એક આદર્શ ચિત્ર છે, તો પુલ મેળાના તોફાનો કડવી વાસ્તવિકતા.
ધર્મ કઈ રીતે ઓળખ અને રાજકારણનું સાધન બની શકે છે એ પણ સ્પષ્ટ થાય છે. અને આ બધાની વચ્ચે બધા પાત્રો સતત પેલી કૌટુંબિક ફરજ અને વ્યક્તિગત ઈચ્છા વચ્ચે ઝોલા ખાય છે.
અને આ બધું કહેવાની વિક્રમ શેઠની રીત, એમની પેલી સર્વજ્ઞ કથન શૈલી છે ને.
હા, ઓમ્નિશિયન્ટ નેરેટર.
એ આપણને દરેક પાત્રના મનમાં શું ચાલી રહ્યું છે એ જોવા દે છે. શ્રીમતી મહેરાની ચિંતા હોય કે માનનો આવેશ, આપણે એને અનુભવી શકીએ.
અને ગદ્ય કેટલું સ્પષ્ટ અને સરળ છે, છતાં ઊંડાણવાળું. ભારતીય શબ્દોનો ઉપયોગ કેટલો સહજ છે, વાતાવરણ એકદમ જીવંત બની જાય છે.
સાચી વાત. આ પુસ્તક વાંચવું એ ખાલી વાર્તા વાંચવા જેવું નથી, એ જાણે એ સમયમાં જીવવા જેવું છે.
બરાબર. પાત્રો એટલા સાચા લાગે છે કે એમની ચિંતા, એમની ખુશીઓ એ બધું આપણું બની જાય. શ્રીમતી મહેરાના હાયરામથી લઈને માનની બેફિકરી સુધી બધું જ સ્પર્શી જાય.
એક પ્રકારની નોસ્ટાલ્જિયા પણ જગાડે છે નહીં
એ સમયની,
આશા અને ભયથી ભરેલો સમય.
હા બિલકુલ.
તો આ નવલકથાની સ્થાયી છાપ શું રહી જાય? મારા મતે એક પ્રકારનું સૌમ્ય માનવીય ડહાપણ. જીવનની જટિલતાઓ, સંબંધોનું મહત્વ અને મોટા મોટા ઐતિહાસિક બનાવોની વચ્ચે પણ સામાન્ય માણસના નાના નાના નિર્ણયોનું ગૌરવ. સુખ કદાચ મોટા જુસ્સામાં નથી, પણ પરસ્પર સમજણ અને સહિયારાપણામાં છે.
અંતિમ સંયુક્ત પ્રતિબિંબ, યજમાન એક અને યજમાન બે.
તો અંતે આ લાંબી પણ ખરેખર સંતોષકારક સાહિત્યિક યાત્રા પછી શું વિચારતા થઈ જવાય છે?
કદાચ એ જ કે જીવનમાં ભલે વ્યક્તિનું હોય કે રાષ્ટ્રનું, યોગ્ય શું છે એ શોધવાની પ્રક્રિયા ક્યારેય સીધી સાદી નથી હોતી.
હા એ તો છે.
એ હૃદય, મન અને વાસ્તવિકતા, આ ત્રણેય વચ્ચે સતત સંતુલન શોધવાનો પ્રયાસ છે. અને આ સંતુલન સાધવામાં જ કદાચ જીવનની ખરી મજા, ખરી કળા રહેલી છે.
બહુ સરસ કહ્યું. ભાગ એક, ત્રણ, સમાપન વક્તા.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.